श्रीमत्प्रभुं योगयुतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्यसमाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्य पदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्यसमाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् अज्ञानतामिश्र दिवाकरं वै श्रीस्वात्मनिष्ठं सुखदं वरेण्यम् श्रीस्वात्मनिष्ठं सुखदं वरेण्यम् परमात्मा जय महाराज એમનામાં જે અમોઘ શક્તિઓ નો ભંડાર છે એ ભંડાર પણ પરમાત્માની પાસે વિવેક છે, વૈરાગ છે, સંયમ છે, સદાચાર છે, એ તો એનો ભંડાર છે અને તો જ આવી શકે. અને એવા અનંત વિભૂષિત જય મહારાજ શ્રી સ્વાત્મનિષ્ઠ છે. કોઈ પણ ને નેવાજવા હોય, કોઈનો આદર કરવો હોય તો એમના સદગુણોના જે ભાવ હોય એના બે શબ્દો આપણા હૃદયના ઉદ્ગારથી નીકળે કે આપ તો આવા સિદ્ધ પરમ સાત્વિક મહાન અને વૈરાગ જ્ઞાન યુક્ત છો. એમ અહીંયા આગાડી ભક્તોએ જે મહારાજને એમની જે અવસ્થા છે, એમની પાસે જે અમોઘ શક્તિઓ છે એને લક્ષ્યમાં રાખીને સંબોધન કર્યું શ્રી સ્વાત્મનિષ્ઠ. શ્રીમાં પણ નિષ્ઠ છો, આત્મામાં પણ નિષ્ઠ છો, તો જે શ્રીમાં અને આત્મામાં પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરેલી છે, બિલકુલ સ્થિર અંતર્મુક્તાની એ સ્થિતિ પ્રાપ્ત થાય એટલે સાંસારિક કોઈ પણ બાબત એને સહેજ પણ રૂચે જ નહીં. કેમ? સ્વાત્મનિષ્ઠાથી જે તૃપ્ત છે, પરમ તૃપ્ત છે. કોઈ માણસ જમ્યો હોય, ખુબ સારું જમ્યો હોય, ધરાઈ ગયો હોય, પછી એને કહેવામાં આટલું લો ને વધારે નહીં, ના હવે નહીં, બસ બસ હવે નહીં, જરાય નહીં, તમારા સોગંદ મૂકશો નહીં, નહીં ખવાય. તો જેમ તૃપ્ત થયેલો માણસ એને બીજું કશું લેવાની ઈચ્છા ન થાય, ભલે પોતાને ગમતું ભાવતું પસંદગીનું મળે, છતાં કે ના હવે આજે તો અત્યારે તો નહીં છે. એમ આત્મનિષ્ઠ પણ પોતાના સ્વસ્વરૂપથી એટલો બધો તૃપ્ત થઈ ગયો હોય, એટલો બધો પોતાનામાં અંતર્મુખ થઈ ગયો હોય કે એને કશાની જરૂર ના પડે, સંસારની કોઈ પણ ચીજ એને સ્પર્શવાની ઈચ્છા જ ન થાય. આ તો સ્વયં પરમાત્મા છે, સ્વાત્મનિષ્ઠ છે, સંસારની એને જરૂર જ શી પડવાની હતી? ત્યાગ છે, વૈરાગ છે, અનુભૂતિ છે. જે માણસ અધૂરો હોય ને એ કંઈક શોધે, ખાવાનું થોડુંક મળ્યું હોય, પૂરતું ના મળ્યું હોય તો બીજે અભાત્ય મારે. પણ તૃપ્ત થઈ ગયો હોય તો ગમે એટલું પડ્યું છે તોય નહીં ઈચ્છા થાય, સહેજ જઈ નહીં. એમ જે પોતાના સ્વસ્વરૂપની અંદર સંપૂર્ણ રીતે વિલીન થઈ ગયો છે એની સ્થિતિ છે સ્વાત્મનિષ્ઠ. મન મેરા તો ગલ ગયા હૈ જૈસા સિંધુ લુણ. મન પરિપૂર્ણ રીતે તૃપ્ત થઈ ગયું હોય શેની માફક, કે મીઠું છે કે ખાંડ ની રમકડું પૂતળું છે, ખાંડ નો હાથી મૂકીએ દરિયાની અંદર, કે જા તું હાથી છો ને, ખાંડ નું છે દરિયાનું તર્યું શોધી લાવજો કેટલું ઊંડું છે, દોરીથી અને લબડાવો, લબડ જાય અંદર, જાય અંદર. પછી છેક તળીએ પછી બેઠા પછી ધીરે ધીરે પાછું કાઢો જોઈએ, પાછું આવશે તારે એકલી દોરી છે. તો એની અંદર વિલીન થઈ ગયો. સ્વાત્મનિષ્ઠ એટલે પોતાના આત્માના સ્વરૂપની અંદર સંપૂર્ણ લીન થઈ જવું, ભળી જવું, સમરસ થઈ જવું, ઓગળી જવું. જેમ એ મીઠાનું રમકડું પાછું બહાર કાઢીએ ત્યારે ઓગળી ગયું હોય, હાથમાં જ ન આવે, એમ આપણી બધી જ વૃત્તિઓ જેને સુરતાઓ કહેવાય, કે અંદર પોતાના સ્વસ્વરૂપની અંદર ભળી જાય, ઓગળી જાય ને, એટલે પછી બહાર કાઢવા કાઢવાની ઈચ્છા કરો તો કશું હાથમાં ના આવે. તો એવો વૈભવ, એવી પરિપૂર્ણતા જેની પાસે છે, એવા આપ સમર્થ શ્રી સ્વાત્મનિષ્ઠ છો. આપની આત્મનિષ્ઠાનું સ્વરૂપ એની અનુભૂતિ એ આપ કરી શકો છો. અમે તો આપની એ સાત્વિકતાના અને અંતર્મુખતાના માત્ર દર્શન જ કરી શકીએ. અંતર્મુખ વિભૂતિ હોય ને, એના દર્શન થાય તો એને ખબર પડે, એના સમીપમાં જતા એનું દર્શન થતા જ એનો અનુભવ થાય કે આ વિભૂતિ અંતર્મુખ છે. તો એ અંતર્મુખતા એ તો વૈભવ છે. જેમ તમે સારી ગાડી, સારા કપડા, સારા ઘરેણા પહેરીને બહાર નીકળો લઈને, એટલે એ ખૂબ વૈભવશાળી માણસ છે, એને દરેકના નજરમાં આવે કે વૈભવશાળી છે. એમ જેની પાસે શ્રી સ્વાત્મતા છે એનો વૈભવ સ્પષ્ટ જણાઈ આવે, ઓહો બહુ તેજસ્વી છે, તપસ્વી છે, કોઈ સિદ્ધ છે, કોઈ મહાપુરુષ છે, એના અણસાર તો મળી જાય. એમ જય મહારાજ સ્વયં જે એમનું સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે તો એનાથી સ્તુતિ કરીએ છીએ, એને ગાઈએ છીએ. કેવી રીતે? શ્રી સ્વાત્મનિષ્ઠમ, આપ તો પરિપૂર્ણ છો. અને સ્વાત્મનિષ્ઠાની અંદર છલકાય નહીં અને ખૂટે નહીં, નૈરંતર્યતા એક પ્રકારની એક સિદ્ધિ છે, કશું વધે ઘટે નહીં, સમાન. જેમ પોતાના સ્વરૂપમાં બિલકુલ સ્થિત થઈને એની સમાન સ્થિતિ હોય, કદાચ તલાવ છલકાઈને બહાર નીકળે, નદી ઉભરીને બહાર નીકળે, પણ દરિયો ક્યારેય છલકાય નહીં. અને કદાચ એ સુનામીમાં આવીને હેરાન કરી જાય કે નુકસાન કરી જાય, પણ આ તો પરમાત્મા સ્વરૂપ છે, જે પોતાના પરમ સ્વરૂપની અંદર જ સ્થિત છે, આત્મ સ્વરૂપમાં, એ ક્યારેય ન્યૂનાધિક હોય જ ના શકે, થઈ જ ના શકે, ન્યૂન પણ નથી શકે, અધિક પણ નથી શકે. પૂર્ણો ઘટો એમ ન કરોતિ શબ્દમ, પૂરેપૂરો ઘડેલો હોય ને તે છલકાય નહીં, પણ અધૂરો ઘડો ડક 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 કર્યા. જે પરિપૂર્ણ છે એ ક્યારે બોલશે નહીં કે લાખ અમારા મૂલ, એ બોલે જ નહીં કે મારી આવી સ્થિતિ છે, હું આ છું. પોતાના સ્વરૂપમાં જ બેસી રહે, બહાર નીકળે તો બીજાને બીજાની પાસેનું સુખ આપણે લેવા માટે બહાર નીકળવું પડે ને, પણ આપણા સુખમાં જ આપણે પોતે નિરંતર એક ધારા અંદર અંતર્મુખ હોઈએ તો બહારના કોઈ સુખને કે કોઈ વ્યક્તિને કોઈ પ્રશંસાને કે કોઈ સારી દ્રષ્ટિ જોવાની ઈચ્છા જ ન થાય કે મારે શું જરૂર છે, હું પોતે સ્વયં પૂર્ણ છું, સ્વાત્મનિષ્ઠમ. પોતે પોતાની અંદર સ્થિર થઈ જાય એનું નામ છે સ્વાત્મનિષ્ઠ. અને એવી અચળતા હોય, એવી ધીરતા હોય, એવી સ્થિરતા હોય કે સહેજે ડગે નહીં, ડગે નહીં ધર્મ ધુરંધર ધીર, સહેજ પણ એમાં વિચલિત ન થાય, એ છે શ્રી સ્વાત્મનિષ્ઠ. કોઈ પણ પ્રલોભન એને સહેજ પણ અસર ન કરે. કેમ કે સ્વયં પ્રભુ છે પોતે જ, અને પ્રભુના સ્વરૂપની અંદર સતત એની અંદર ડૂબેલો જ છે. ક્યાં ક્યાં ભૂખ રહી, ક્યાં અપેક્ષા રહી દુનિયાના સુખની, આ સંસારની વસ્તુની? નિરપેક્ષ. કોઈ અપેક્ષા હોય, કોઈ ઈચ્છા હોય, કોઈ લાલચ હોય તો બહાર નીકળવું પડે ને, કોઈની પાસે હાથ લાંબો કરવો પડે. પણ કોઈ ઈચ્છા જ ના, કોઈ અપેક્ષા ના, કોઈ લાલચ નથી તો આપણે આપણી અંદર શાંતિથી નિરાંતે. પણ એક વસ્તુ સમજવાની છે કે એવી અંતર્મુખતા પ્રાપ્ત થવા વાળી શાંતિ એકાંત બધાએ પચાવી શકતા નથી, અને બહુ અઘરું છે એકાંત. હા, તમે પ્રવૃત્તિને પચાવી શકશો, સાંજે થાક્યા છો તો એમ થશે ખાસ સારું કામ કરીને આવ્યા છે, બહુ સરસ કામ. પણ જે નિવૃત્તિ છે, અંતર્મુખતા છે, પોતાના સ્વસ્વરૂપમાં બેસવાનું, એ બહુ અઘરું છે, પચાવી ન શકાય, અજીર્ણ થઈ જાય, માણસ ઉભો થઈ જાય. કે આત્મનિષ્ઠાની અંદર તો પોતાની સ્થિતિ એક સરખી હોય, આંખ ઉઘાડવાની જ ઈચ્છા ન થાય. ખુલ્લા કાન હોય, ખુલ્લા છતે કાને પણ કોઈનો શબ્દ ના સંભળાય, એનું નામ આત્મનિષ્ઠા. ક્યારેક કોઈ કામની અંદર એટલા બધા પરોવાઈ ગયેલા હોઈએ તો આજુબાજુ શું થાય ખબર પડે છે. તો એમ આપણી પોતાની પણ એ સિદ્ધની અવસ્થા, આત્મનિષ્ઠની અવસ્થા એવી થઈ જાય, આજુબાજુ શું છે કશું જ સમજણ ના પડે. પોતાના શરીરનો ભાવ જ એને ના રહે ને, હું શરીર છું જ ક્યાં, આ તો એમાં બેઠો છું, રહું છું, એટલે છે. અને એ પ્રમાણે આત્મનિષ્ઠ આત્મસુખ ભોગવતો હોય ત્યારે એ રાહત જોતો હોય કે શરીરનું જયારે પ્રાર્ધ પૂરું થાય એટલે અહીંથી જવું, એને શરીર પ્રત્યે કોઈ પણ એવો અનુરાગ ના હોય, આસક્તિ ના હોય, પ્રાર્ધ પૂરું કરવા માટે બેઠો છું અને પૂરું થશે એટલે શરીર, હું શરીર નથી, બસ આ જ ભાવ, એનું નામ છે આત્મનિષ્ઠ. અને આત્મનિષ્ઠની નિષ્ઠાની પ્રચુરતા, જબરદસ્ત પ્રચુરતા, જેમ દરિયા વચ્ચે ઉભા રહીએ તો પાણી 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 દેખાય, દરિયામાં ઉપર આજુબાજુ બધે જ કશું ના દેખાય, એમ અંતર્મુખતાની અવસ્થા પણ આજુબાજુ બીજું કશું દેખાય જ નહીં, એટલે નિરંતરતા નો ભાવ એક જ છે કે જગતમાં આત્મા એ હું એક જ છું, પછી પરમાત્માનું સ્વરૂપ છે. પણ એ રીતની સ્થિતિ, એ રીતની માનસિકતા, એ રીતના આપણું ચિંતન વનન એવું હોય તો દેહાતીત અકળ ગતિ આપે સદગુરુ રાય આપે. દેહાતીત એટલે આ શરીર હું નથી, તે અત્યારે જે દેહાશક્તિ છે, બધી જ રીતની દેહાશક્તિ આપણી, ખાવા પીવા કપડા ફરવા હરવાની ભોગ વૈભવ બધામાં શરીરનું પ્રાધાન્ય છે, અને શરીરના પ્રાધાન્યને લીધે જ સુખ દુઃખની અનુભૂતિ કરવાની. પણ જયારે શરીરના બંધન છૂટે, કારણ સુખ દુઃખનો અનુભવ કરવા વાળું કોણ છે, શરીર, આત્માને કશું નથી, એ તો સ્વાત્માનિષ્ઠ થઈને બેઠા પછી શરીર ઉપર ગમે તે આવીને ફરે ને, એને શરીર ઉપર કશી જ અસર ન થાય. કેમ? હું શરીર છું. ધ્યાન ભજનમાં બેસીએ ને ત્યારે શરીર ઉપર ખણખોતર બહુ આવે, ત્યારે અલનચલન થાય, મન ત્યાં જાય, આત્મજ્ઞ શરીર પણ હાલે, મને હાલે. પણ એ જે કઈ સ્થિતિ હોય પહેલેથી આપણે સાવધ થઈને બેસીએ કે આપણને બહુ શરીર હેરાન ન કરે બાહ્ય કોઈ પણ વસ્તુ, પણ ક્યારેક એ આકસ્મિક હળવી ખણ આવે તો પણ એને અડવાનું નહીં, એ આપોઆપ એને તે શાંતિ જશે. આ નારણદાસજી મહારાજ ની સાથે બેસીને આ અનુભવ ઘણી વાર થતી વાત, કે ભલે ખણ આવ્યા કરે એને અડવાનું નહીં, જેમ આવી છે એમ જતી રહેશે. તો એ રીતે અભ્યાસથી દેહાધ્યાસ છૂટે, અને પોતાને પોતાનું જે કઈ સાધન ભજન સ્મરણ કરતા હઈએ ધ્યાન, એની અંદર એટલા બધા અંદર ઊંડા ઉતરી ગયેલા હઈએ કે એ બહારની શરીર ઉપરની થયેલી કોઈ પણ અડચણ એ મન એનું લક્ષ્ય લે જ નહીં. સહેજ જણાય કે આમ થાય છે, છતાંય મનને એ બાજુથી વાળી લઈ અને પરોવી દઈએ સીધું આપણા સાધન ભજનમાં. ગાડી મસ્તમાં બેઠા હોય, લાંબા માર્ગમાં જવાનું હોય, કશું ના હોય તો અમથા અમથા પેલા ફેરિયા આવે એટલે લઈ જોઈ લઈ જોઈ, કેમ? લક્ષ્ય ત્યાં જાય છે. જયારે આપણે ધ્યાન ભજનમાં બેઠા હોઈએ ત્યારે એક આસી વસ્તુ આપણને સ્પર્શો ભલે ગમે એટલી હોય, પણ તે વખતે વૃત્તિઓ બહાર રખડતી ભટકતી હોય. કેમ? કે આપણે રાતે જ ફરવા નીકળ્યા છે, વાહનમાં બેઠા હોઈએ ફરવા નીકળ્યા છે, એટલે વૃત્તિઓ પછી ફરતી જ રહે, ભમતી જ રહે. તો જયારે પણ દેહભાવ આવે ને ત્યારે વૃત્તિઓ અંદર સ્થિર થાય નહીં, અને દેહભાવ છૂટ્યા પછીથી અંતર્મુક્તા આવે અને આત્મભાવ કેળવાય ને તો દુનિયાની સંસારની કોઈ પણ પરિસ્થિતિ તમને સહેજ પણ લોભાવશે નહીં, લલચાવશે નહીં, કશી અસર નહીં કરે. આપણે ચવંદ ઋષિ, વાલ્મીકિ ઋષિ, એમને તો સાંભળ્યા તો છે ખરે ને, વાંચાય છે કે આખા શરીર ઉપર રાફડો જામી જાય માટીનો, અને જયારે સમાધિ માંથી પોતાની અંતર્મુક્તા માંથી બહાર આવે ત્યારે ઉભા થાય પેલો રાફડો, ત્યારે ખુલે. હવે રાફડાની કેટલી માટી ચડી જાય? આપણે તો પેલો તાપમાં ઉડતું ઉડતું પેલું કસ્તર દેખાય છે ને, એ સહેજ ચોટી ગયું હોય ને તો તરત એની અસર જણાય. કેમ? શરીર ભાવ સાથે જીવીએ છીએ, વ્યવહાર બધો આપણો શરીર જીવનનો શરીર ભાવનો છે, એટલે એ ઉડતું કસ્તર પણ જો બેસી જાય ને તરત એને હટાવવાનું મન થાય. પણ આ તો શરીર ઉપર આખો રાફડો જામી ગયો હોય માટીનો, છતાંય કોઈ પણ પ્રકારનો શરીર ભાવ કે બાહ્ય ભાવ સહેજ પણ નહીં, કેમ? અંતર્મુક્તામાં બેઠેલો જ શરીર ઉપર જે થવાનું તે થયા કરે. એ સ્થિતિ જે છે એનું નામ છે આત્મનિષ્ઠા. જાગ્રત સમાધિમાં બેસવું રોજ નિત્ય નિયમ, એની પાછળ આ જ અભ્યાસ કેળવાય શરીરથી, વૃત્તિઓથી પણ. વૃત્તિઓ પણ જો બહાર ભટકતી હોય તો પણ આગળ નહીં વધવા દે. મહારાજે કહ્યું વર્તિયો જેની વશ થઈ તે ગંભીર નાદ મજા. વૃત્તિઓ સ્થિર પહેલી થવી જોઈએ, જેટલી વૃત્તિઓ ભટકતી હશે એટલી અંતર્મુક્તા જલ્દી નહીં મળે, અને એના માટે છે અભ્યાસ. શનૈ શનૈ રૂપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા, હળવે હળવે રૂપરમેદ પોતાના સ્વરૂપમાં રમતા જાઓ, આત્મામાં રમતા જાઓ, બુદ્ધિથી ધૈર્યથી એને ગ્રહણ કરો. શને શને એટલે વારંવાર અભ્યાસ કરતા જાવ. રૂપરમે પોતાનામાં બુદ્ધ્યા સમજણ પૂર્વક ધીરતા પૂર્વક, અને એને જેમ તમે અભ્યાસમાં આગળ વધશો ને, એકવાર અભ્યાસ ની અંદર તમને એક સહેજ અનુભવ થઈ ગયો, પછી એમ થાય કે હવે આગળ વધીએ. એક બે સેકન્ડ નો થયો અનુભવ થાય, બધાને થતો હશે, પણ ક્યાંક એક ઝલક આવીને જતી રહેતી હશે. એ જે ઝલક નો અનુભવ થયો એના માટે મારા શ્રીએ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે, એ ધાણી અનુભવની કરીએ, એ અનુભવની એ ધાણી કરી લો, પછી એને એની સાથે અનુસંધાન કરો, અને ધીરે 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 એને એનો વધારો, સમય વધારો, એનો વિસ્તાર વધારતા જાઓ. આપવા સ્વાત્મનિષ્ઠા સુધી પહોંચવું હોય તો એનો માર્ગ છે. એટલે દેહભાવને જયારે ઓછો કરવો હોય તો બધી રીતે સાત્વિક રહેવું પડશે, આહાર વ્યવહાર બધું. અને એ શરીર સૌથી પહેલું તો શરીર સ્થિર કરવું પડે. શરીર સ્થિર થશે તો જ મન સ્થિર થશે, અને મન સ્થિર થશે તો વૃત્તિઓ સ્થિર થશે, અને એ આત્મા સુધી પહોંચી શકાશે. પણ ખાનપાન ની અંદર આપણો સંયમ ન હોય તો શરીર પણ સહેજે સ્થિર નહીં થઈ શકે, અને શરીર સ્થિર ના થાય તો મન પણ સ્થિર નથી થવાનું. બસ એક જ એની અંદર એ સ્થિરતાને માટે સૌથી પહેલા સંયમ પૂર્વક આહાર પણ સાત્વિક હોવો જોઈએ. સાત્વિક અને માપનો તો એ સમ્યક અને સાત્વિક બંને માપસરનો ઓછો પણ નહીં વધારે પણ નહીં, કે જેથી શરીર આપણા સાધન ભજનમાં આપણને પૂરેપૂરો સાથ આપે. વધારે ખવાઈ ગયું હોય તો અને પછી બેસી જવું જોઈએ, નહીં બેસાય, નીચે તો નહીં બેસાય, ખુરશી પર બેસવું પડે. બેટ હવે જોકા આવે છે કે સંયમ ગુમાવ્યો, એટલે સંયમ દ્વારા સાધન ભજન માટેની સાનુકૂળતા આપણે પોતે ઉભી કરવી પડે. અને એટલા માટે જ ભગવાને ગીતામાં કહ્યું, ધીમે ધીમે હળવાશથી ખોરાક ઓછા કરતા જાઓ, મિતાહાર. સાત્વિક અને મિતાહાર બે હોવા જોઈએ. એક પણ સાત્વિક એક ફૂટ પેટ ભરીને એકાદશી કરી હોય, બે ટાઈમ ફલાહાર કરો, પણ હરખું થયું ને. મિતાહાર અને સાત્વિક મિતાહાર હોય તો અવશ્ય આપણે આપણા પોતાનામાં આપણે સ્થિરતા ધીરે ધીરે અભ્યાસ પૂર્વક મેળવી શકીશું. અને એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને એ પોતાના સ્વસ્વરૂપની અંદર રમ્યા કરો, રમ્યા કરો. જેમ કશું ના આવડતું હોય શીખી લઈએ, અને પછી રસોડામાં પાવરદા થઈ જઈએ, પછી કશું વાંધો હોય તો અડચણ પડે. બસ તો જેમ રસોડામાં બેઠા એટલે પહેલું તો એકવાર તો ધૂણી લાગે, તાપ લાગે, બેસવાનું ના ફાવે શરૂઆત, પણ પછીથી આવડી ગયું એટલે રસોડું 20 મિનિટ ની અંદર પૂરું કરીને બહાર નીકળી જાય. એક બાજુ શાક મૂકી દીધું, એક બાજુ ભાત મૂકી દીધો હોય, દાળને માંથી કાઢી અને રોટલી પણ ફેરવતા જાય, બધું એક બે હાથે કેટલું બધું કામ કરતા હોય. 20 મિનિટ અડધા કલાક ચાર માણસની રસોઈ થઈ ગઈ, કેટલી ઝડપ શરૂઆતમાં. તો શનૈ શનૈ રૂપ રમે એ પ્રમાણે જેમ રસોઈ પછી પાવરધા થઈ ગયા, થોડીક ક્ષણોમાં થઈ જાય. સાયકલ શીખતા 5 વાર 10 વાર પડે, પણ પછી આવડી ગયા પછી આગળનું એમનેમ ચલાવે, વાંકો ચૂકો થતો અને પડવાય ના દે ગાડીને સાયકલને. એ અભ્યાસ આપણને પોતાને મક્કમ ને દ્રઢ બનાવી દે, ને પછી એની અંદર એવી ગતિ પ્રાપ્ત થાય કે આપણને પોતાને પૂરેપૂરો સંતોષ થાય કે મને ફાવે છે. એમ સ્વરૂપના ની અંદર પણ ઉતરતા સારી વાતના અભ્યાસ ની અંદર તમને મુશ્કેલી પડે, પણ પછી અંદર દોડે જાઓ, રમ્યા કરો. શનૈ શનૈ રૂપ રમેદ, રમતા જાઓ રમતા જાઓ, એમાં રમવાનું જ છે. જેમ સાયકલ જોડે રમો એમ એ પણ એક રમત છે. એટલે તો સંતો કે રમત આપકી કહા હૈ, કેવું અભી ડેરે મેં હૈ, પંજાબ મેં હમારી રમત, એ પણ એક રમત. પણ રમત એટલે અંતર્મુક્તાની રમત. હે સા વસંત રમો ને રે સંતો, રમો ને રે સંતો, આવાગમન ઉડાઈ. આ જન્મ મરણ નો આવાગમન પૂરો થઈ જાય જો આત્માના સ્વરૂપને ઓળખી લો. એ વસંત રૂપ રમેદ, પોતાના સ્વસ્વરૂપની સાથે જ વસંત રમ્યા કરો. એ સ્થિરતા, અને એને એને આપણે જે મહારાજના સ્વરૂપની સાથે દર્શન કરીએ કે શ્રી સ્વાત્મનિષ્ઠમ સુખદમ વરેણ્યમ, અને આત્મનિષ્ઠામાં સુખ મળવાનું જ છે. સુખદમ વરેણ્યમ શ્રેષ્ઠ, નાનું સરખો નહીં, વર વરેણ્યમ સારું, અને સારાથી પણ વધારે સારું. એટલે આત્મનિષ્ઠાની સ્થિતિ, આત્મનિષ્ઠાની અવસ્થા, એ જ આપણું સ્વરૂપ છે. આ શરીર એ હું નથી, એ તો સ્થૂલ છે, જન્મ્યું છે, અને એ મરવા માટે જ જન્મ્યું છે. હું આત્મ સ્વરૂપ છું. જયારે જયારે સંતો મહાપુરુષો પાસે અથવા સજ્જનો પાસે જેને ઉભા રહીએ ને, ત્યારે અમૃત પાય છે, અને અમૃતને પાય એટલે આ જ્ઞાન પાય છે. જ્ઞાન પીધે રાખો, પીધે રાખો, અમૃતનું દર્શન થશે, અને જે મૃત છે એ તમારાથી જુદું થઈ જશે. આનું નામ છે આત્મનિષ્ઠાનું સ્વસ્વરૂપ. જય મહારાજ.